ધર્મ અને સ્નેહ બે જયારે આપણા જીવનની અંદર નિર્ણયની ક્ષમતાની વચ્ચે આવીને ઉભારે તો સાચું કોણ, સારું કોણ, ધર્મ સારો કે સ્નેહ સારો? એક ઘડી એક પળ એવી આવી જાય કે માણસ નિર્ણય ન લઈ શકે, એની સમજ શક્તિ કુંઠિત થઈ જાય. નિર્ણય કરવાની અંદર એટલો બધો અવઢવ થઈ જાય કે ધર્મને ન્યાય આપો કે મારા પ્રેમને ન્યાય આપો. માં ખૂબ સરસ રીતે ઊંડાઈ ધીર ગંભીરતાથી વિચારે છે, જો સ્નેહને ન્યાય આપવા જઈશ ધર્મને હાનિ થશે, અને ધર્મને જો ન્યાય આપવા જઈશ તો મારો માત્ર સ્નેહ કે જનનીની જોડ સખી એને હું સાચું નિભાવી શકીશ. પરિસ્થિતિ એવી થાય કે નિર્ણય લેવાની પોતાની શક્તિ સંપૂર્ણ કુંઠિત થઈ, જો નિર્ણય લેવો કઈ સૂજ ના પડે. ધર્મને પાળવો એટલો જ મહત્વનો છે, કારણ વંશની પરંપરા છે વચન અને પ્રાણ. ગંભીરતા, ગંભીર સ્થિતિ એટલી બધી છે કે કઈ કઈ માં એટલા બધા ઊંડા ઘેરી ચિંતામાં ઉતરી ગયેલા છે, નિર્ણય લઈ નથી શકતા. સક્ષમ હોવા છતાંય નિર્ણય ન લેવાય ત્યારે કપરી પડો. રાજમાતા છે, સામાન્ય નથી, કોઈ છીછરો કે ઉચ્છંખલ પણ નથી, એક ઘાન એક અટકા કરી નાખી. માં છે પ્રજાની, નિર્ણય લેવા માટે એટલા બધા ઊંડા ઉતરી ગયા છે કે પોતે બહાર નીકળી શકે. ધર્મની મર્યાદાઓ, ધર્મની ગતિ, ધર્મની જે અવસ્થા છે એને પૂરેપૂરી સમજે છે કે રાજમાતા તરીકે, આ પ્રજાના શાસક તરીકે મહારાજ દશરથજીની અને રાજમાતા તરીકે મારી કેટલી ભૂમિકા છે. નિર્ણય બેમાંથી શું લઉં, બંને સમાન દેખાય છે. કુલની પરંપરા માટે ધર્મ પણ એટલો જ વજનદાર છે. માતૃવાત્સલ્યની તુલનામાં લેવા જઈએ તો માનવ પ્રેમ પણ એટલો જ કિંમતી. આખરે માતૃધર્મ તો છે ને, જેમ પિતૃધર્મ પુત્રધર્મ એમ માતૃધર્મ છે. પણ પેલો ધર્મ માત્ર ધર્મ છે જયારે આ માતૃધર્મ, માતૃ શબ્દ એટલે સાપેક્ષ છે, કઈક અપેક્ષા છે દીકરો મારો. જયારે પરંપરાનો ધર્મ છે એ નિરપેક્ષ છે, સાપેક્ષ ને નિરપેક્ષ. આઈન્સ્ટાઈનને પણ ત્યાં આગળ સાપેક્ષવાદ ની અંદર આવીને ઉભો રહેવું પડતું. તો સ્નેહ જે માતૃધર્મ છે, પ્રેમ ધર્મ, એ સાપેક્ષ છે, એની અંદર કંઈક છે, સંબંધ છે, સ્વાર્થ છે માતા અને પુત્ર તરીકે. જયારે પરંપરા કુલનો ધર્મ છે માત્ર ત્યાગ સમર્પણ અને સાચી સમજણ, એમાં કોઈ પણ જાતની અપેક્ષા નથી, નથી સત્તાની અપેક્ષા, નથી પુત્ર સ્નેહની અપેક્ષા, નિરપેક્ષ ધર્મ. આપણે પણ આપણા જીવનની અંદર ધર્મનો ઉપયોગ મોટા ભાગે સાપેક્ષ કરી, મને કંઈક પ્રાપ્ત થાય, હે ભગવાન મને તું આટલું આપજે, મારું આટલું કામ. આપણે ધર્મને સાપેક્ષ બનાવી દઈએ છીએ, પણ ધર્મ નિરપેક્ષ છે, એમાં કોઈ સ્વાર્થ નહીં, કોઈ ઈચ્છા નહીં, કોઈ અપેક્ષા. માં ધર્મ ને નિરપેક્ષ સમજી તટસ્થ બની ન્યાય તોડી રહ્યા છે. સમર્પણ બલિદાન પોતાના માતૃસ્નેહનું વનમાં જવાની રજા આપીને માએ પોતાનો ભોગ આપી દીધો. માતૃસ્નેહનું બલિદાન ધર્મની આગળ મૂકી દીધું. આ સ્વામી મારો સ્નેહ, મારો માતૃસ્નેહ મોટો નહીં, મારો ધર્મ સ્નેહ પ્રેમ મોટો. પણ એક વાર અવઢવ સ્થિતિની અંદર કે ધર્મ સ્નેહ ઉભય મતિ ઘેરી, ધર્મ અને માતૃવાત્સલ્ય બેની વચ્ચે મારું મન ઘેરાઈ ગયું, અટવાઈ ગયું છે, અટવાઈ ગયું છે. ભારત ના નીકળી શકાય, એમ અંદર કુંડાળાની અંદર ફસાઈ જાય. બાના ભય ગતિ સાપ છછુંદ, આપણે ઘણી વાર વ્યવહારમાં બોલીએ છીએ, ભાઈ સાપે છછુંદર કર્યા જેવી વાત થઈ. અમારે નાય નથી પાડી શકાતી, આય નથી, એને સ્વીકારી નથી શકતા અને એને એના તિરસ્કાર છોડી નથી. ભય મતી ઉભય મત ઘેરી સાપ છછુંદર, સાપે છછુંદર કર્યું હોય એના જેવી સ્થિતિ. છછુંદર અત્યંત ચંચળ હોય, એના પગના નોર, એના દાંત બહુ તીક્ષ્ણ. સાપ જો એને ગળી જાય તો અંદર બાજુ એના જે કાંટા છે દાંતના નખના, એ વાગે સાપ મરી જાય, કોવારો લાગે. અને જો છોડી દે છે એના તીક્ષ્ણ દાંત વડે સાપની આંખો ફોડી નાખે. જીવતું છોડે તો આંખો જાય, અને જો બતાવી દે તો જીવન મરી જાય. ભય ગતિ સાપ છછુંદર, માર દિયા જાય કે છોડ દે, પરિસ્થિતિ બહુ કઠણ પરિસ્થિતિ આવી. એ કઈ બાજુ નિર્ણય ન લઈ શકાય ત્યારે રામ અહી રાખઈ સુતહી, જો અનુરોધ કરું, આગ્રહ કરું, ભઠાગ્રહ દુરાગ્રહ કરી લઉં કે રાખવ સુતહી કરું અનુરોધ. જો પુત્રને રાખું છું, રાખવા માટેનો અનુરોધ કરું છું, આગ્રહ કરું છું, તો શું થાય છે? સ્નેહને ન્યાય આપવા જઉં છું તો ધર્મ તૂટે છે. ધર્મ જાય, મારા કુલની પરંપરાનો ધર્મ નાશ થશે, ખંડિત થશે મારો મારો કુલધર્મ. અને બીજું ભાઈઓ ભાઈઓ વચ્ચે વચ્ચે વેર ઉભા થશે. હંમેશા દીકરાને મા જ તૈયાર કરે. ભરત આવતાની સાથે કઈ કઈ જો બેટા, આપણે જે કરવાનું છે બીજા કશાનું સાંભળવાનું નથી. રામ મોટા તો શું થઈ ગયું, મારો તારો પણ આટલો અધિકાર છે. એમ કરીને મા જે પ્રમાણે દીકરાને તૈયાર કરે એ પ્રમાણે તૈયાર થઈ. આ બાજુ કૌશલ્યામાં સાચી સમજણ વાળા છે, બેટા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું, આપણે વનમાં જવાનું 14 વર્ષ માટે, રાજગાદી ત્યાગ કરી દેવો. જેનો જેવો સ્વભાવ હશે એ પ્રમાણે એને અંદર પડ્યું હશે અને એ જ આપશે. દુષ્ટ માણસના હૈયામાં દુરાચાર પડ્યો હશે, વ્યસન પડ્યું છે, તો એની સાથે સંગત કરનારને દુરાચાર ને વ્યસન જ આપશે. પણ જો કોઈ સજ્જન હશે ને તો સામે માણસ ગમે એટલા દુરાચારનું વર્તન કરે તો પણ એ પોતાનો સજ્જનનો સ્વભાવ નહીં છે. એ સામાને સંસ્કાર જ આપશે, એને એને નિર્વ્યસનતા જ આપશે, સંયમ આપશે. એને ક્યારેય પણ તું વ્યસન કર લે સાધુ વીંછીને બચાવવા માટે 5-7 વાર પાણીમાંથી બહાર કાઢ્યો, દરેક વખતે ડંખ માર્યો, જોડે ઉભા રહેનાર કે તમે મહારાજ આ શું કરો છો, આટલી બધી વાર કરડ્યો હતો અને પાછી છ ને મરતો. એટલે સાધુ એ કહ્યું, ભૈયા આ મરવાનો થયો છે, પાણીમાં હમણાં મરી જશે, છતાં છેલ્લે સુધી હજુ એનો સ્વભાવ નથી છોડતો, વીંછી દુષ્ટ, તો હું સાધુ તરીકે મારો સ્વભાવ છોડી દઉં? કેવી રીતે? તો પોતાનો ધર્મ નિભાવ્યો કે હું સજ્જનતાનો, સાધુતા તરીકે. કૌશલ્યા માએ કહ્યું, ભલે ગમે તે થાય, વચન પાળવાનું, ભલે પ્રાણ જાય. પ્રાણની રક્ષા ન થાય તો કઈ વાંધો નહીં, પણ વચનનું પાલન થવું. ધર્મ જાય અર્બંધ વિરોધ, માત્ર પુત્ર સ્નેહ એક તરફ છે. અઠાગ્રહ કે ના બેટા, ભાઈ જા, નથી જવાનું, જવાનું જ નથી. અને બીજી બાજુ બે કામ થાય, ધર્મ થાય છે અને પરિવારની અંદર દુશ્મનાવટ વેર ઉભા થાય, વેરના બીજ રોપી જાય છે. આ બીજ આજે સમજણ પૂર્વક પતાવટ થઈ ગઈ, પણ ફરી પાછું કઈક વરસાદ પડ્યો અને વીજળી પડે, વાદળ ગાજ્યા અને વરસાદના છાંટા ઉગી નીકળે, તો ફરી પાછું એનો શું ભરોસો? પડી રહેલો સંસ્કાર ગમે ત્યારે ઉગી નીકળે. એટલે માં દૂરનું વિચારે છે કે માનો કે આજે ભરત માની જાય ને રામ પણ સમજી જાય, પણ ક્યારેક ખરી ફરી ક્યાંક મને ફેર કે વિચાર ભેદ થાય ને આ બાબત પાછી છળે તે વખતે એક અકરાટ નથી જોઈતો. એ વેરના બીજ મારા કુળમાં, મારા વંશની અંદર, મારા કુટુંબમાં મારે નથી વાવવા દેવા, એવું સમજણ પૂર્વક ધીર ગંભીરતાથી વિચારનારા કેટલા. જે થવાનું હોય તે થાય, કઈ કઈ ની માફક, ભલે આગળ ફળગી જતું આખી અયોધ્યા. એ પણ સ્વભાવ છે, સમાજ દર્શન છે. એક કઈ કઈ જેવી પણ સ્ત્રીઓ હોય છે અને એક માં કૌશલ્યા જેવા પણ હોય છે. વિચારનાર ધીર ગંભીરતા, તો પરિવારની આ દશા થાય, કુળની પરંપરાનો નાશ થાય છે, તો બેને બદલે એકનો ભોગ આપી દઉં તો? રામને રાખવા જાય છે તો બેનો ભોગ લેવો પડે છે, અને બેને સાચવવા માટે રામનો ભોગ પણ આપવો પડે. આમ કૌશલ્યાજી ધીર ગંભીર બનીને મનોમંથન છે. તુલસીજીએ કૌશલ્યાજીનું મનોમંથન એટલું બધું જબરદસ્ત આપ્યું છે કે મગજના વિચારો ભયંકર રીતે વલવાઈ રહ્યા છે. મશીન સ્વિચ આમ કરંટ આપે અને મોટર ચાલે, વલણું નીચેના પાંખે અવરા ફરે અને ઉપરના પાંખે સવરા ફરે, અવરા અવરા સવરી વલવાયા જ કરે. આમનું વલવાય ને આમનું વલવાય, એનું નામ વલવણું કહેવાય. એક તરફી નહીં, એક તરફી ના વલવાય. જયારે વલણાની અંદર વલવાતું હોય ને, જયારે હાથે વલણમાં અંદર જયારે ફેરવતા, ત્યારે અવરાહવરી ઝટકો આવે ડાબે જમણે, તો એ અંદરનું વલણ બે બાજુએ ફરે, બે બંને એમ મનના વિચારો પણ વલણાની માફક વલોવાઈ રહ્યા છે આ બાજુ. કહો જાન બને તો બડી, રાખો છું તો ધર્મ અને વેર, કુટુંબનો સંપ બે, અને કહું છું જા બેટા વનમાં, તો પણ મોટા મોટું નુકસાન છે. અને નુકસાન માત્ર કઈ કે કૌશલ્યાજી પોતાના પૂરતું નથી વિચારતા, અયોધ્યાની સમસ્ત પ્રજા માટે જ નહીં, જ્યાં સુધી રામાયણ છે, જ્યાં સુધી રામનું નામ છે, ત્યાં સુધી આ વ્યથા જે કોઈ સાંભળશે એનું હૈયું પણ પીગળશે, એની આંખો પણ ભીની થશે. કૌશલ્યાજીએ તો લાખો વર્ષ દૂરની નજર કરી છે, ક્યાં બધા એટલા બધા રડશે, યુગ યુગ સુધી, પેઢીઓ સુધી રડશે. એટલે કહો જાન બન તો બડી હાનિ, એની અંદર પણ ભયંકર હાનિ છે. તો ભલે હાનિને પણ, ક્યારેક દુઃખને પણ, દુઃખની પળોને હળવાશમાં ખૂબ સ્વાદથી વાગોળાતી હોય છે. ભૂતકાળની અંદર દુઃખ થયું હોય, પછી સાથે મળ્યા, તો એને ખૂબ ભલે તે વખત કપરી પરિસ્થિતિ હોય, માણસ દુઃખી હોય, રડતો હોય, ખાવાનું પણ ન મળતું હોય, પણ એ પરિસ્થિતિ સુખના દિવસમાં જયારે વાગોળવાની આવે ને ત્યારે સામે કોઈને કહેવાની હોય ને, ખૂબ પ્રેમથી કે ખૂબ આમ રસપૂર્વક કે, પણ એની આંખમાં હર્ષના આંસુ, અનુભૂતિના આંસુ હોય કે આવા દુઃખ આવા કષ્ટમાંથી અમે પસાર થયા. એમાં એને પોતાને આમ ગૌરવ લાગે, મારા દુઃખની પળો આવી હતી, કોઈને કહેતા સંભળાવ. કૌશલ્યા માં પણ વિચારી કે આજની દુઃખની પળો ભલે હોય પણ એ એક સમય એવો આવશે યુગો પછી કે રામરાજને ને રામના ત્યાગને વાગોળતા વાગોળતા લોકોનામાં ધર્મ અને ભક્તિનો સિંચન થશે, સંચાર થશે. રામે ધર્મને માટે માએ પુત્રને વનમાં વિદાય કરી, એ ધર્મ બની જશે. ભલે અત્યારે આંસુ હોય, ભલે અત્યારે દુઃખ કે રુદન હોય, એટલે કહું જાન બન હો બડી હાનિ. જો વનમાં જઉં છું તો અત્યારે હાનિ છે, પણ દુરંદેશિતાને એ હાનિ પણ ક્યારેક વાગોળવાનો રસ આપશે અને સ્વાદિષ્ટ રસ. એમ કરતા કે હું વનમાં જા એમ કેવી રીતે કહું બેટા, કેમ સંકટ જવાનું નથી કહી શકતા, ના નહીં જવાનું પણ નથી કહી શકતા. એવા સોચ સંકટ, વૈચારિક સંકટ આવીને ઉભું રહ્યું. વ્યવહારિક સંકટ હોય, શારીરિક સંકટ પણ હોય, આ વૈચારિક સંકટ, સોચ વિકટ, વૈચારિક સંકટ એવું આવીને ઉભું રહ્યું કે એની અંદરથી ગળીને પાર નીકળવાનું. સાની એટલે ગાળવાનું, સાની કે છે ચારણ ગરણી, એમાંથી નીકળવા, બહાર નીકળવા, કચરો બહાર કાઢી નાખી, શોક વિકલ જે દુઃખ છે એને, વ્યાકુળતા અને વિવશતાને એને આ સાની વડે ગાળી નાખી શુદ્ધ ધર્મની તરફ વધવાનું. જો દુઃખી થઈને પણ ધર્મ સુધી તો ન પહોંચી શકે, અંદરની વેદનાની સાથે ધર્મ પાળવા જઈએ તો પણ એમાં કઈ ક્ષતિ રહી જાય. એટલે તુલસીજી માતાજીની સાથે, કૌશલ્યા માં સાથે એટલો બધો સુંદર વ્યવહાર છે કે વ્યાકુળતા શોક સંકટ એને ગાળી નાખો. ચા ગાળી નાખીને તો ચામાં કુચાની શેત પત્તી આવી જાય તો પીતા પીતા કેવું લાગે. ગાળવાની અંદર કઈક ભૂલ થઈ ગઈ, આપણે ચા પીધી નથી, પણ ચાની એક પત્તી ગાળતા આમથી આમ સીધી રકાબીમાં પ્યાલામાં જતી રહી અને પીતી વખત શું થાય. એમ માએ ધર્મ પ્રેમ, ધર્મના પ્રેમ ધર્મને ગાળી લે, અંદર જે સંકટ અને સોચ જે એને ગાળીને બહાર કાઢી નાખ્યા. નિતાંત શુદ્ધ ધર્મ જ રહેવો જોઈએ, એનો સ્નેહ એને ગાળીને બાજી.